એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપણું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે આપણી ચારે બાજુ છે, દરેક ક્ષણે આપણી સાથે છે, છતાં આપણે એના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણે વાત કરી રહ્યા છીએ ધ્વનિ એટલે કે અવાજની.
બિલકુલ. અને આ સફરમાં આપણા ગાઈડ બનશે ભૌતિકશાસ્ત્રી અને લેખક ડૉક્ટર માઇક ગોલ્ડસ્મિથ. એમના પુસ્તકો છે ને ધ્વનિના વિજ્ઞાનને એટલી સરળ અને રસપ્રદ રીતે સમજાવે છે કે સાંભળીને મજા પડી જાય.
અને આ વિષય આજે બહુ જ મહત્વનો છે, ખરું ને? કારણ કે અવાજ એટલે ફક્ત સાંભળવું નહીં,
ના જરાય નહીં.
સંગીતથી લઈને આપણી ભાષા સુધી, મેડિકલ ટેકનોલોજીથી લઈને પ્રાણીઓની અદ્ભુત દુનિયા સુધી ધ્વનિ બધું જ ચલાવે છે. મને લાગે છે કે આ ચર્ચા પછી આપણી આસપાસની દુનિયાને સાંભળવાની રીત ચોક્કસ બદલાઈ જશે.
તો શરૂઆત લેખકથી જ કરીએ?
હા, ચોક્કસ.
ડૉક્ટર માઇક ગોલ્ડસ્મિથે એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરેલી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ બ્રિટનની નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં એકુસ્ટિક્સ એટલે કે ધ્વનિ વિજ્ઞાન વિભાગના વડા પણ રહી ચૂક્યા છે.
વાહ, એટલે કે તેઓ માત્ર એમ કે પુસ્તકો લખનારા વિદ્વાન જ નથી, પણ આ ક્ષેત્રમાં તેમનો બહોળો પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
બરાબર.
તેઓ જાણે છે કે પ્રયોગશાળામાં સિદ્ધાંતો કેવી રીતે કામ કરે છે.
હા, અને એ જ એમની ખાસિયત છે. તેઓ એક ઉચ્ચ સ્તરના વૈજ્ઞાનિક હોવા છતાં અઘરામાં અઘરા વિષયોને આપણા જેવા સામાન્ય લોકો માટે એકદમ સરળ અને મજેદાર બનાવી શકે છે. તેમણે વિજ્ઞાન પર 40થી વધુ પુસ્તકો લખ્યા છે. એમની દ્રષ્ટિ છે ને એ પ્રયોગશાળાના સંશોધન અને આપણા રોજિંદા જીવનના અનુભવો વચ્ચે એક સુંદર પુલ જેવી છે.
તો ગોલ્ડસ્મિથના પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે? એ આપણને ધ્વનિ વિશે શું શીખવવા માંગે છે?
એમનો મુખ્ય સંદેશ એ છે કે ધ્વનિ એ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું વધારે છે.
અચ્છા.
તે માત્ર એક ભૌતિક ઘટના નથી, પણ એક એવો ધાગો છે જે ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને કળા જેવા વિષયોને એકસાથે જોડે છે. આ પુસ્તકનો હેતુ કોઈપણ વૈજ્ઞાનિક જ્ઞાન વિના ફક્ત જિજ્ઞાસા ધરાવતા કોઈપણ વ્યક્તિને ધ્વનિની દુનિયામાં લઈ જવાનો છે.
એટલે કે ગિટારના તારથી માંડીને ડૉક્ટરના સોનોગ્રાફી મશીન સુધી બધે જ એક જ વિજ્ઞાન કામ કરે છે, એવું સમજાવવાનો પ્રયત્ન છે.
એકદમ બરાબર. તે ધ્વનિ શું છે જેવા મૂળભૂત પ્રશ્નથી શરૂ કરીને ચામાચીડિયા અંધારામાં કેવી રીતે જુએ છે અથવા આપણો અવાજ મોબાઈલમાં કેવી રીતે રેકોર્ડ થાય છે, એવા જટિલ વિષયો સુધીને એક રોમાંચક સફર કરાવે છે.
ચાલો તો આ સફર શરૂ કરીએ. એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. ધ્વનિ ખરેખર છે શું?
સરળ ભાષામાં કહું તો ધ્વનિ એટલે કંપન.
કંપન? ઓકે.
જ્યારે કોઈ પણ વસ્તુ, જેમ કે આપણે ટેબલ પર હાથ પછાડીએ, ત્યારે તે કંપન કરે છે. આ કંપન તેની આસપાસના હવાના કણોને ધક્કો મારે છે. તે માત્ર એક ભૌતિક ઘટના નથી, પણ એક એવો ધાગો છે જે ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને કળા જેવા વિષયોને એકસાથે જોડે છે. આ પુસ્તકનો હેતુ કોઈપણ વૈજ્ઞાનિક જ્ઞાન વિના ફક્ત જિજ્ઞાસા ધરાવતા કોઈપણ વ્યક્તિને ધ્વનિની દુનિયામાં લઈ જવાનો છે.
એટલે કે ગિટારના તારથી માંડીને ડોક્ટરના સોનોગ્રાફી મશીન સુધી બધે જ એક જ વિજ્ઞાન કામ કરે છે, એવું સમજાવવાનો પ્રયત્ન છે.
એકદમ બરાબર. તે ધ્વનિ શું છે જેવા મૂળભૂત પ્રશ્નથી શરૂ કરીને ચામાચીડિયા અંધારામાં કેવી રીતે જુએ છે અથવા આપણો અવાજ મોબાઈલમાં કેવી રીતે રેકોર્ડ થાય છે, એવા જટિલ વિષયો સુધીની એક રોમાંચક સફર કરાવે છે.
ચાલો તો આ સફર શરૂ કરીએ. એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. ધ્વનિ ખરેખર છે શું? ઓકે,
જ્યારે કોઈ પણ વસ્તુ, જેમ કે આપણે ટેબલ પર હાથ પછાડીએ, ત્યારે તે કંપન કરે છે. આ કંપન તેની આસપાસના હવાના કણોને ધક્કો મારે છે, તે કણો તેની આગળના કણોને ધક્કો મારે છે, અને આમ એક લહેર બને છે. આ લહેરને જ આપણે ધ્વનિ તરંગ કહીએ છીએ. આ એક યાંત્રિક તરંગ એટલે કે મિકેનિકલ વેવ છે. એનો મતલબ કે તેને આગળ વધવા માટે કોઈ માધ્યમની જરૂર પડે, હવા, પાણી કે લોખંડ.
ઓ, એટલે જ ફિલ્મોમાં જે સ્પેસશિપના મોટા મોટા ધડાકા બતાવે છે એનો અર્થ એ કે એ બધું ખોટું છે, કારણ કે અંતરિક્ષમાં તો શૂન્યાવકાશ હોય છે, હવા જ નથી, તો અવાજ કેવી રીતે સંભળાય?
બિલકુલ સાચું પકડ્યું. અંતરિક્ષમાં સંપૂર્ણ શાંતિ હોય છે, કારણ કે ત્યાં ધ્વનિના તરંગોને આગળ વધવા માટે કોઈ માધ્યમ જ નથી.
સારું, તો પછી આપણે જે અવાજની તીવ્રતા કે ઘેરાપણાની વાત કરીએ છીએ, જેને પિચ અને લાઉડનેસ કહેવાય છે, એ શું છે?
હા, તો એ પણ આ કંપન સાથે જ જોડાયેલું છે.
અચ્છા,
ફ્રીક્વન્સીને સમજવા માટે ગિટારના તારનો વિચાર કરો. જાડો તાર ધીમે ધીમે કંપે છે, એટલે કે એની ફ્રીક્વન્સી ઓછી છે, અને એમાંથી ઘેરો, ભારે અવાજ એટલે કે લો પેચારે છે.
બરાબર.
અપમારો તો કંપન નાનું હશે, અવાજ ધીમો આવશે. અને જો જોરથી થાપ મારો તો કંપન મોટું થશે અને અવાજ પણ મોટો આવશે. બસ આટલું જ સરળ છે.
આ તો થઈ ભૌતિકશાસ્ત્રની વાત, પણ હવામાં થતી આ સામાન્ય હલચલ આપણા મગજમાં આટલી સ્પષ્ટ અનુભૂતિ કેવી રીતે બની જાય છે? આ તરંગ અને આપણી સાંભળવાની ક્રિયા વચ્ચે શું બને છે?
અહીંથી જીવવિજ્ઞાન અને ન્યુરોસાયન્સનો જાદુ શરૂ થાય છે.
ઓકે.
આપણા કાનનો બહારનો ભાગ જે દેખાય છે તે એક ફનેલની જેમ કામ કરે છે. એ ધ્વનિ તરંગોને એકઠા કરીને કાનની અંદર મોકલે છે. ત્યાં આપણા શરીરના 3 સૌથી નાના હાડકા આવેલા છે,
ખરું,
જે આ કંપનને લગભગ 20 ગણું મોટું કરીને આગળ મોકલે છે.
એટલે આપણા કાનમાં જ એક કુદરતી એમ્પ્લીફાયર છે.
હા, બિલકુલ. અને પછી આ મોટું થયેલું કંપન કોકલિયા નામના એક અંગમાં જાય છે, જે પ્રવાહીથી ભરેલું હોય છે. આ પ્રવાહીમાં હજારો સૂક્ષ્મ વાળ જેવા કોષો એટલે કે હેર સેલ્સ હોય છે. કંપનથી આ વાળ હલે છે અને તે ભૌતિક કંપનને વિદ્યુત સંકેતોમાં, ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં ફેરવી દે છે.
શું વાત છે!
આ સંકેતો જ્ઞાનતંતુઓ દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે.
એક મિનિટ, આ તો ગજબની વાત છે! એટલે કે આપણે જે સંગીત કે કોઈનો અવાજ સાંભળીએ છીએ તે ખરેખર આપણા મગજમાં જ બની રહ્યું છે? બહાર તો ફક્ત હવામાં દબાણના તરંગો છે.
તમે એકદમ મુદ્દાની વાત કરી. આને જ સાયકોએકોસ્ટિક્સ કહેવાય છે. આપણું મગજ માત્ર સંકેતો મેળવતું નથી, પણ એનું અર્થઘટન કરે છે અને સમજે છે.
જેમ કે
કોઈ અવાજ જમણી બાજુથી આવે તો તે જમણા કાનમાં થોડો વહેલો અને થોડો મોટો સંભળાય છે. આ સૂક્ષ્મ તફાવત પરથી આપણું મગજ તરત જ દિશા નક્કી કરી લે છે.
અને
ભીડવાળી જગ્યાએ પણ આપણે કોઈ એક વ્યક્તિની વાત પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ, એ પણ આ જ કારણે. બરાબર. તેને કોકટેલ પાર્ટી ઇફેક્ટ કહે છે. આપણું મગજ બિનજરૂરી ઘોંઘાટને ફિલ્ટર કરીને આપણને જે સાંભળવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
ખરેખર.
એટલે સાંભળવું એ કોઈ નિષ્ક્રિય ક્રિયા નથી, એ એક અત્યંત સક્રિય અને જટિલ માનસિક પ્રક્રિયા છે.
હા, ખરેખર અદ્ભુત છે કે આપણું મગજ આટલું બધું કામ કરે છે. પણ મને એક સવાલ થાય છે, મારું મગજ અમુક તરંગોને સંગીત તરીકે અને બીજાને ઘોંઘાટ તરીકે કેવી રીતે ઓળખે છે? શું આ માત્ર મારી પસંદગી છે કે પછી એની પાછળ કોઈ ભૌતિક નિયમ છે?
આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને જવાબ છે, એની પાછળ શુદ્ધ ગણિત અને ભૌતિકશાસ્ત્ર છે.
અચ્છા,
સંગીતના જે ધ્વનિ તરંગો છે ને એ નિયમિત સુમેળભર્યા અને પુનરાવર્તિત પેટર્નવાળા હોય છે, જ્યારે ઘોંઘાટના તરંગો એ સંપૂર્ણપણે અનિયમિત, અસ્તવ્યસ્ત અને અણધાર્યા હોય છે.
એટલે કે સંગીતમાં એક વ્યવસ્થા છે અને ઘોંઘાટમાં અંધાધૂંધી.
બરાબર. હજારો વર્ષો પહેલા ગ્રીક ગણિતશાસ્ત્રી પાયથાગોરસે એક પ્રયોગ કર્યો હતો. એમણે જોયું કે જ્યારે બે તારની લંબાઈ વચ્ચે સરળ ગાણિતિક ગુણોત્તર જેમ કે 2.3 અથવા 3.4 હોય અને એમને એક સાથે વગાડવામાં આવે તો તેમાંથી સુરીલો અને મધુર અવાજ પેદા થાય છે.
શું વાત છે!
સંગીત એ હવામાં તરતું ગણિત જ છે.
આ તો થઈ આપણે જે સાંભળી શકીએ છીએ એની વાત. શું માનવ શ્રવણ શક્તિની બહાર પણ ધ્વનિની કોઈ દુનિયા છે?
ચોક્કસ. એક આખી દુનિયા છે જેને આપણે અશ્રાવ્ય ધ્વનિ કહી શકીએ. એક છે અલ્ટ્રાસાઉન્ડ. આ ખૂબ ઊંચી ફ્રીક્વન્સીનો અવાજ છે જે આપણે નથી સાંભળી શકતા.
ઓકે.
પણ ચામાચીનિયા અને ડોલ્ફિન એનો ઉપયોગ ઇકોલોકેશન માટે કરે છે.
ઇકોલોકેશન?
હા. તેઓ અવાજ મોકલે છે અને એના પડઘા પરથી અંધારામાં પણ રસ્તો અને શિકાર શોધી લે છે. મેડિકલ સાયન્સમાં સોનોગ્રાફી પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
અને બીજું?
બીજું છે ઇન્ફ્રાસાઉન્ડ. આ ખૂબ જ નીચી ફ્રીક્વન્સીનો અવાજ છે. હાથી અને વેલ માછલીઓ એનો ઉપયોગ કિલોમીટરો દૂર સુધી એકબીજા સાથે વાતચીત કરવા માટે કરે છે. જ્વાળામુખી ફાટતી વખતે કે ભૂકંપ વખતે પણ ઇન્ફ્રાસાઉન્ડ પેદા થાય છે, જેને અમુક પ્રાણીઓ અગાઉથી અનુભવી શકે છે.
આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ થઈ રહ્યા છે, જાણે કે ધ્વનિના પ્રકરણના મુખ્ય મુદ્દાઓ.
હા. પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે દરેક અવાજ, પછી તે પક્ષીનો કલરવ હોય કે રોક કોન્સર્ટનો ઘોંઘાટ, તે ભૌતિકશાસ્ત્રના તરંગના મૂળભૂત સિદ્ધાંતોને જ અનુસરે છે. પાયાનો નિયમ એક જ છે.
બીજો મોટો વિચાર જે મને સમજાયો તે એ છે કે સાંભળવું એ ફક્ત કાનની નહીં પણ મોટા ભાગે મગજની પ્રક્રિયા છે. આપણો અનુભવ એ ભૌતિક વાસ્તવિકતાનું આપણા મગજ દ્વારા કરવામાં આવેલું એક વ્યક્તિલક્ષી અર્થઘટન છે.
બરાબર. અને ત્રીજો મુદ્દો, વિજ્ઞાન અને કળા અલગ નથી. સંગીતની સુમધુરતા પાછળ ગણિત અને ભૌતિકશાસ્ત્રના નિયમો છુપાયેલા છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ શ્રુતિ, સ્વર અને તાલનું જે ગણિત છે તે અત્યંત ઊંડું અને વૈજ્ઞાનિક છે.
અને છેલ્લે, આ ચર્ચા આપણને નમ્ર બનાવે છે. તે શીખવે છે કે આપણી ઇન્દ્રિયો કેટલી મર્યાદિત છે.
હા.
પ્રાણીઓ અને ટેકનોલોજી ધ્વનિનો એવી રીતે ઉપયોગ કરે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.
ગોલ્ડ સ્મિથના પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે ખરેખર વિચારતા કરી દે.
જેમ કે એક વિચાર છે, તમે જે સાંભળો છો તે ધ્વનિ નથી પરંતુ તમારું મગજ તેનું શું અર્થઘટન કરે છે તે છે. આ વાત ફરીથી એના પર ભાર મૂકે છે કે આપણી વાસ્તવિકતા કેટલી વ્યક્તિલક્ષી છે.
બીજો એક સુંદર વિચાર છે, ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો તફાવત મનસ્વી નથી, તે ગાણિતિક છે.
બરાબર. આ કલા પાછળ છુપાયેલા તર્ક અને વિજ્ઞાનને ઉજાગર કરે છે.
અને આ વિચાર તો મનને હચપચાવી દેવો છે. દરેક પ્રજાતિ પોતાના ધ્વનિ બ્રહ્માંડમાં જીવે છે જે આપણાથી તદ્દન અલગ હોઈ શકે છે.
હા, એનો મતલબ કે આપણી બાજુમાંથી પસાર થતી કીડી કે આપણા ઘરની છત પર બેઠેલું ચામાચીડિયું એક એવી વાસ્તવિકતાનો અનુભવ કરી રહ્યું છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.
એકદમ.
આ તો સમાંતર બ્રહ્માંડ જેવી વાત થઈ ગઈ.
તો આ બધું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
સૌથી પહેલા તો મને લાગે છે સ્વાસ્થ્યની વાત આવે છે. ડેસિબલ સ્કેલની સમજ આપણને એ શીખવે છે કે મોટા અવાજથી બચવું કેટલું જરૂરી છે.
બિલકુલ.
આ મને મારા કોલેજના દિવસોની યાદ અપાવે છે, જ્યારે અમે એક રોક કોન્સર્ટમાંથી બહાર આવતા અને કલાકો સુધી કાનમાં તમરા બોલતા હતા ત્યારે એની ગંભીરતા નહોતી સમજાતી.
બિલકુલ. કારણ કે કાનના જે વાળ જેવા કોષો, હેર સેલ્સ છે, તેને એકવાર નુકસાન થાય પછી તે ફરીથી સરખા નથી થતા.
ઓ.
નવરાત્રી, લગ્ન પ્રસંગો કે પછી સતત હેડફોનનો ઉપયોગ, આ બધી બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
ઘરમાં પણ આ જ્ઞાન કામ લાગે છે. જેમ કે ઘરમાં બહુ પડઘા પડતા હોય તો અશાંતિ જેવું લાગે.
હા. પડદા, ગાલીચા કે સોફા જેવી નરમ વસ્તુઓ ધ્વનિને શોષી લે છે. એનાથી રૂમમાં પડઘા એટલે કે રિવર્બરેશન ઘટે છે અને એક શાંતિપૂર્ણ વાતાવરણ બને છે.
અચ્છા. એટલે જ સિનેમા હોલની દિવાલો અને છત ખરબચડી અને નરમ મટીરિયલથી બનેલી હોય છે.
એકદમ સાચું.
અને હવે ટેકનોલોજીને પણ વધુ સારી રીતે સમજી શકીએ છીએ. જેમ કે નોઇસ કેન્સલિંગ હેડફોન્સ, એ કઈ રીતે બહારનો ઘોંઘાટ દૂર કરે છે એ હંમેશા મને જાદુ જેવું લાગતું.
એ એક જાદુઈ યુક્તિ જ વાપરે છે. તે બહારથી આવતા ઘોંઘાટના તરંગને સાંભળે છે અને તરત જ એનો બરાબર વિરોધી તરંગ બનાવે છે.
વિરોધી તરંગ?
હા, એને એવું સમજો કે એક તરંગ ઉપર જાય તો બીજો તરંગ નીચે જાય. જ્યારે આ બંને તરંગો મળે છે ત્યારે તેઓ એકબીજાને રદ કરી દે છે અને પરિણામે શાંતિ મળે છે.
વાહ!
તો આજના વિશ્લેષણનો સારાંશ એ જ છે કે ધ્વનિ જેવી એક સામાન્ય લાગતી ઘટના વાસ્તવમાં ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને કળાના ઊંડા સિદ્ધાંતોને સમજવાનો એક દરવાજો છે.
મારા માટે સૌથી મોટી અને આશ્ચર્યજનક શીખ એ હતી કે સાંભળવાની ક્રિયા કેટલી સક્રિય છે. આપણે ફક્ત અવાજ ઝીલતા નથી, આપણું મગજ સતત દરેક ક્ષણે આપણી શ્રાવ્ય વાસ્તવિકતાનું નિર્માણ કરતું રહે છે. એ વિચાર જ અદ્ભુત છે.
અને આ ચર્ચા સાંભળનારાઓ માટે એક વિચાર મૂકી જાય છે. જો દરેક પ્રજાતિ પોતાના અલગ ધોરી બ્રહ્માંડમાં જીવે છે તો રાત્રે શહેર પરથી ઉડતા ચામાચીડિયાને અથવા દૂર મેદાનમાં સંદેશા મોકલતા હાથીને આ દુનિયા કેવી સંભળાતી હશે? આપણી આસપાસ એવી કઈ માહિતી ફરી રહી છે જે આપણે સંપૂર્ણપણે ચૂકી રહ્યા છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.